ના બનાવેલા અધ્યાત્મ સાર એ નામના ગ્રંથમાં આપણે બીજા પ્રબંધમાં આઠમા અધિકારમાં છીએ. એમાં 232 શ્લોક સુધી ગઈકાલે આપણે અર્થ થયા છે. 233માં શ્લોકથી આગળ અર્થ ચાલુ કરીએ છીએ. અતેવી જિજ્ઞાસા વિષ્કંભતિ મમત્વદેહી વિચિત્ર અભિનય આક્રાંત સંભ્રાંત ઈવ લક્ષ્યતે. આ જીવમાં જે મમતાની બુદ્ધિ છે એ કેટલું નુકસાન કરે છે એ વાત સમજાવી રહ્યા છે. મમત્વ બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, મમતા, મોહ. મમતા એ મોહની એક ચિરંજીવી છે, મોહનો દ્વેષ છે. એટલે મારાપણાનું પરિણામ મોહ એ સાચું તત્વ જાણવાની જિજ્ઞાસાને અટકાવે છે. સંસારમાં પણ તમે જો કોઈ સ્ત્રીને કોઈ પુરુષ તરફ કે પુરુષને કોઈ સ્ત્રી તરફ ઘણી મમતા હોય તો એટલો બધો એ જીવમાં અંધ બને છે કે બીજા ઘણા વ્યવહારોથી ચૂકી જાય છે. એવી રીતે મમત્વદેહી, મમતાપણાની બુદ્ધિ, જિજ્ઞાસા વિષ્કંભતિ, સાચું તત્વ જાણવાની જે જિજ્ઞાસા એને અટકાવે છે અથવા રોકે છે. વિચિત્ર અભિનય આક્રાંત અને ચિત્ર વિચિત્ર એવા જુદા જુદા પ્રકારના અભિનયો દ્વારા વ્યાપ્ત થયેલી તે મમત્વની બુદ્ધિ સંભ્રાંતિ આકુલ વ્યાકુળ માણસની જેમ લક્ષ્યથી દેખાય છે. જેમ કોઈ માણસને કોઈના ઉપર અત્યંત આસક્તિ હોય તો ગાણપણની જેમ એની પાછળ ફરતો હોય છે. એની જેમ આ સંસારી ભાવોની અતિશય મમતાવાળી બુદ્ધિ એ જીવ એની પાછળ ગાંડા ઘેલા જેમ આચરણ કરતો હોય છે. એ સાચું તત્વ જાણવાની જિજ્ઞાસાને નીવે મૂકી દે છે. જિજ્ઞાસા ભણવું, આત્મતત્વને ઓળખવું કે આત્માના સ્વરૂપ તરફ જવું, આ વાતને એને 12 ગાઉનું છેટું પડી જાય છે. અને સમજાય એવું પણ છે કે જેને મોહની સંજ્ઞા બહુ જોરમાં હોય એ જીવ મોહને પૂરો કરવામાં પોતાનો સમય વ્યતીત કરે એ આત્મતત્વ જાણવા ક્યાં પ્રયત્ન કરે. એ લખે છે કે વિચિત્ર અભિનય આક્રાંત, જેમ કોઈ નટવી હોય એ જુદા જુદા અભિનય ખેલીને લોકોને પોતાનામાં જોડવા પ્રયત્ન કરે એવી રીતે આ જીવ પણ મોહાંધ છે, મમત્વ બુદ્ધિ વાળો છે. એટલે મારાપણાના પરિણામને લીધે કોઈ અર્થમાં વ્યાપ્ત, કોઈ સ્ત્રીમાં વ્યાપ્ત, કોઈ સંસારના સુખમાં વ્યાપ્ત, એમાં જ રચ્યો પચ્યો થયેલો તત્વ જાણવાની જિજ્ઞાસાથી બારગાઉ દૂર રહે છે. એને કોઈ તત્વની વાત પૂછે તો કે તત્વ જાણીને કામ શું, કે જે મળી છે ભોગવી લો પછી બીજા ભાવની વાત. જવાબ પણ એવા આડા જ હોય કેમ, એ બાજુનો અભ્યાસ છે અને મોરી પરાધીનતા છે. આવું આ મમત્વ બુદ્ધિ જીવને ગાંડો બનાવે છે. એટલે મહાપુરુષો આપણને આવું સમજાવે છે કે બને એટલી મમતાની બુદ્ધિને ઓછી કરો તો તમે આવા ગાંડા નહીં બનો અને સમતાની બુદ્ધિમાં આવશો. શ્લોક 234. ધૃતો યોગો ન મમતા હતા ન સમતા ધૃતા ન ચ જિજ્ઞાસિદમ તત્વમ ગતમ જન્મ નિરર્થકમ. આ સંસારમાં દેવ, નારકી, ચિરંજ અને મનુષ્ય ચાર ગતિના ચાર ભાવો અને એમાં પેટા ભેદો ઘણા. જેમ એક ઇન્દ્રિયમાં ચિરંજમાં એક ઇન્દ્રિય, વિકરિંદી, પંચેન્દ્રિય, અસંગની ને સંગની, નારકીમાં 1, 2, 3, 4, 7 એમ અનેક પ્રકારના સંસારમાં જીવયોની છે. એ જીવયોનીમાં આપણો જીવ જન્મ્યા પછી આવી ઉત્તમ યોગ દશા જો સમજાતી હોય ને મળતી હોય તો એ માનવ ભૌમ જ મળે. ક્યાં મળે? ઊંચી દશા, આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવાની લાઈન અને એ તરફનો યોગ ક્યાં મળે? માનવભાવ. માનવભાવમાં બધાને નથી મળતો, પણ મળે તો માનવભાવ મળે. એટલા માટે તમે જો 14 ગુંઠાણા મનુષ્ય ચડી શકે, 3 ઇંચો 5 ગુંઠાણા સુધી જઈ શકે, દેવ નરકી બધું બધું 4 ગુંઠાણા, પણ સર્વવિધિ લેવી, શ્રેણી માળવી, કિરણ પામવું, આ બધી આત્માના વિકાસની દશા માનવભાવમાં જ છે. પણ હાથે હાથે આ માનવભાવ પામ્યા પછી જો જીવ વિવેકી ન રહે અને મોહાંધ બની જાય, મોહમાં અંજાઈ જાય, તો સાચે નરકમાં પણ આ જીવ જાય, મનુષ્ય જ જાય. 3 ઇંચો એટલા નરકમાં નથી જતા. કેમ કે જે પાપમાં સુધા એ ધર્મમાં સુધી થાય, અને ધર્મમાં સુધીઓ એ ઘણા પાપમાં સુધી થાય. એટલે હાથની નરક સુધી કોણ જાય? મનુષ્યો મુખ્યત્વે જાય, બીજા મોટા માછલાઓ જાય, કારણ કે એ ઘણા હિંસા કરી શકે. એટલે કે છે કે આ મનુષ્ય ભાવ પામ્યા પછી ધ્રુતો યોગો, જેને યોગ ધારણ કર્યો, યોગ એટલે સાધુ વેશ ધારણ કર્યો, દીક્ષા લીધી, સંયમ ગ્રહણ કર્યો, આવા ઊંચી દશાનો યોગ પ્રાપ્ત કર્યો, પણ ન મમતા હતા, જેને મમતાને હણી નથી, મમતાનો નાશ કર્યો નથી, અને ન સમતા આદૃતા, સમતા જેને આદરી નથી. પણ જીવનમાં મમતાને હણી નથી અને સમતાને આદરી નથી. આવો જીવ જીજ્ઞાસિતમ તત્વમ, જાણવાની ઈચ્છાયેલું તત્વ જેને પ્રાપ્ત કર્યું નથી અથવા જાણ્યું નથી અને જાણવા પ્રયત્ન કર્યો નથી, આવો આત્મા ગતમ જન્મ નિરર્થકમ, એનો આ જન્મ નિરર્થક ગયેલો સમજો. આવી ઊંચી દશા પ્રાપ્ત કરીને જો આપણે આ કઈ સાધના ન મેળવી શકીએ તો આપણો જન્મ નિરર્થક. કમાવાના સ્થાનમાં કોઈ આપણે બેસાડ્યો અને જ્યાં સારામાં સારા લોકો બધા પૈસા કમાતા હોય અને એવા સ્થાને બેસાડ્યા અને છતાં આપણે ત્યાં ઊંઘવાનું જ કામ કરીએ, અથવા ગામની વાતો કરવાનું ટાઈમ કામ કરીએ અને કમાવાનું કામ ના કરીએ તો જન્મ કેવો કહેવાય? નિરર્થક. એમ ચારે ગતિમાંથી આ ગતિનું સ્થાન એવું છે કે અહીંયા જે ધર્મ સાધના કરી અને ધારે એટલું આત્મકલ્યાણ મેળવી શકે. હવે એને બદલે ધ્રુતો યોગો, સાધુપણાનો યોગ સ્વીકાર્યો, પણ ન મમતા હતા, એટલે જીવનમાંથી મમતાને કાઢી નહીં, બોલો, મમતાને ઓછી કરી નહીં, ન સમતા. હે, સાધુને ઘણી મમતા હોય, વેશથી સાધુમાં હોય, છતાં મોટાઈની મમતા હોય, શિષ્ય પરિવારની મમતા હોય, પોતાની નામનાની મમતા હોય, આ મોહ જીવને ક્યાં નથી નચાવતો? મોહને નાચવાના બોલો અનેક પ્રકાર છે. સાધુને ભલે સાધુતા પ્રાપ્ત કરી હોય, પણ છતાં મોહની દશા જીવને સાધુપણામાં પણ સતાવે અને સાધુપણાથી પછાડે. એ સાધુપણું પ્રાપ્ત કર્યું હોય, ધ્રુતા યોગો, પણ ન મમતા હતા, બોલો, મમતાને હણી નહીં, સમતાને આદરી નહીં, અને તત્વ જાણવાની જિજ્ઞાસા જીવનમાં કરી નહીં. તત્વમ જિજ્ઞાસિતમ ન હોય, પણ જે જે મેળવવા જેવું હતું, બોલો, જે જે
મેળવવા જેવું હતું
એમાં એકે મેળવ્યું નહીં, અને જે કાઢવા જેવું હતું એને કાઢ્યું નહીં. તો ખાલી સાધુપણાના વેશ માત્રથી જીવનું કલ્યાણ થતું નથી. ગતમ જન્મ નિરર્થકમ, આવા આત્માનો આ જન્મ નિરર્થક જાય છે. આપણે ઊંચી પોસ્ટ ઉપર બેસીએ તો પગાર ઊંચો મળે, સામે કામે ઊંચું કરવું પડે ને, જે સોભાયું હોય તે. હવે પોસ્ટ ઊંચી જોઈએ, પગાર ઊંચો જોઈએ, કામ કરવું નથી તો કેટલા દાડા ચાલે? એમ અહિયાં પણ બોલો સાધુ પ્રાણો યોગ થવો એ ઊંચી પોસ્ટ કહેવાય. અને ઊંચી પોસ્ટો ભરાયા પછી મમતાને દૂર કરવી, મોહને દૂર કરવો, અને માયા કપટ જૂઠને દૂર કરવું એ શક્ય છે ને સહેલા છે. સંસારી અવસ્થા કરતા છતાં એ કઈ કર્યું નહીં, આત્મસાધના કરી નહીં, સમદશા મેળવી નહીં ક્ષમતા, તો પછી આ જન્મ નિરર્થક. સમજવું, આમને તો નિરર્થક લખ્યો છે, પણ મારી સમજ એવી છે કે આવી ઊંચી દશામાં બેસીને હલકા કામ કરીએ, સમજાય છે, તો વધારે નીચે જઈએ. આમ સેજે પણ તમે જુઓ, નીચી દશામાં બેઠેલો જીવ નીચું કામ કરે તો એની હલકાઈ થાય ખરી, ઓછી થાય. અને ઊંચી દશામાં બેઠેલો માણસ ખોટું કામ કરે કે ખાલી કોઈ અડપલું બી કરે તો એની નિંદા વધારે થાય. એમ આપણે સારી ગતિમાંથી ઊંચી ગતિમાં આવ્યા, ઊંચા ભાવમાં આવ્યા, અને એમાં ઊંચા સંસ્કાર વાળા કુટુંબોમાં જન્મ્યા, સંસ્કાર વાળો ધર્મ પામ્યા, એમાંથી સાધુ થયા હોઈએ, ધૃતો યોગો આ સંયમ યોગ સ્વીકાર્યો હોય, એટલે પોસ્ટ કેવી કહેવાય? ઊંચી. અને પછી ન મમતા હતા, ન સમતા આદૃતા, અને ન જિજ્ઞાસિતમ તત્વમ, તો અમરી તો બધું હાથમાં લીધી જ ન હોય, તત્વ જાણવાની જિજ્ઞાસા તો રાખી જ ના હોય, જ્ઞાન દશામાં જીવને કોઈ ખૂંચાડ્યો જ ના હોય, કેવળ ગામની વાતો પંચાયત અને એમ જ સમય પસાર કર્યો હોય, તો ગતમ તસે જન્મ નિરર્થકમ. એમની વાત ખોટી હોય પાછી આપજો, એમનો જન્મ નિરર્થક. હવે આપણે આપણી દશા જોઈ લેવાની, આપણે ક્યાં છીએ. આપણે જો મનુષ્ય ભાવ બી પામ્યા છીએ, જૈન ધર્મ પણ અને જિનેશ્વર પ્રભુનું શાસન પણ પામ્યા છીએ, અને આટલું થોડું ઘણું તત્વ પણ ભણ્યા છીએ, અને એનો રસ પણ લાગ્યો છે, તો આ રસમાં વધારે રસિક થઈને મમતાને ઓછી કરવી જોઈએ, અને સમતાને ધારણ કરવી જોઈએ, અને તત્વ જાણવાની જિજ્ઞાસાને વધારે મહત્વ આપવું જોઈએ. હવે જો ન કરીએ તો આપણો જન્મ પણ. શ્લોક 235, જિજ્ઞાસા ચ વિવેકસ્ચ મમતા નાશકા ઉભૌ અતસ્તાભ્યામ નિગૃહિયાત એનામ અધ્યાત્મ વૈરીણમ. હવે જો એક તત્વ જાણવાની જિજ્ઞાસા, બોલો તત્વ જાણવાની, અને બીજી વિવેક બુદ્ધિ. વિવેક બુદ્ધિ એટલે શું? આ મારે કરાય આ ન કરાય, આમ બોલાય આમ ના બોલાય, આ જીવનમાં આચરણ કરાય પેલું આચરણ ના કરાય, આમ બેની ભેદ બુદ્ધિ. વિવેક બુદ્ધિ એટલે ભેદ બુદ્ધિ, કયું આત્માને હિતકારી કયું આત્માને નુકસાનકારી, એ બેને જુદું પાડીને નુકસાનકારીને દૂર કરવું, હિતકારીને સ્વીકારવું, આનું નામ વિવેક. તો બે તત્વો, એક તત્વ જાણવાની જિજ્ઞાસા, બોલો, અને બીજી વિવેક બુદ્ધિ, શું કરાય ને શું ન કરાય એનું જ્ઞાન, આ બે જ્ઞાન. આ બંને મમતાના નાશક તત્વો છે. મમતા નાશક ઉભવ શબ્દ જોતા રહો, ઉભવ એટલે આ બંને તત્વ, બોલો, મમતાના નાશક છે. આપણે મોક્ષે જવું હોય અને આત્મકલ્યાણ કરવું હોય તો મમતાનો નાશ કરવો પડે કે નહીં? તો મમતાના નાશ કરનારા આ બે તત્વને આપણે સ્વીકારવા જોઈએ. કયા બે તત્વ? એ તત્વ જાણવાની જિજ્ઞાસા અને ભેદ જ્ઞાન, વિવેક બુદ્ધિ. અતઃ તાભ્યામ, આ કારણથી તે બંને તત્વો વડે નિગૃહિયાત એનામ, આ મમતાને હણવી જોઈએ. આ બે તત્વોનો આશ્રય લઈને મમતાને હણવી જોઈએ, કાઢવી જોઈએ. એમ કયા બે તત્વો? એક જિજ્ઞાસા ને બીજું ભિન્ન, આ બેનો આશ્રય લઈને જિજ્ઞાસા દ્વારા અને વિવેક દ્વારા નિર્ગુણિયત એના આ મમતાને કબજે કરવી જોઈએ અથવા દબાવવી જોઈએ, કાઢી નાખવી જોઈએ. કેમ આ મમતા કેવી છે? અધ્યાત્મ વૈરી, આત્મામાં આવતા અધ્યાત્મ દશાની વૈરી. તમે જો જે જીવને સંસારના ભોગ સુખોની બોલો મમતા વધારે હોય તો એ ભોગ સુખો મેળવવામાં અને ભોગ સુખોના ઉપાયભૂત અર્થ ઉપાર્જનમાં જ રચ્યો પચ્યો રહે અને આખી જિંદગી એમ જ કાઢે, એટલે એ જીવ આ જન્મ અધ્યાત્મ સાધો ક્યારેય મેળવી શકે? એટલે અધ્યાત્મની વૈરી એવી એના અધ્યાત્મ વૈરીનમ અધ્યાત્મ દશાની વૈરી એવી આ મમતાને બને એટલી નિગૃણિયા જીવનમાંથી કાઢવું જ જોઈએ. આવું મહાપુરુષો આપણને સમજાવે છે. અને છેલ્લે છેલ્લે આ શ્લોકમાં એવું કીધું કે આ મમતા એ સંસારમાં રખડાવનારી ચીજ છે, અધ્યાત્મની વૈરી છે. માટે એને નાશ કરનારા બે ઉપાયો બતાવ્યા. એક જેટલો ટાઈમ મળે, જયારે જયારે સમય મળે, તત્વ જાણવાની જિજ્ઞાસા રાખવી અને ભેદ બુદ્ધિ રાખવી કે આત્મા અને શરીર અને શરીરથી થયેલા સંસારની બધી વ્યવસ્થા આત્માથી જુદી છે. એક જીવનમાં પસાર કરવા એનો આશ્રય કરવાનો, પણ એની ક્યારેય મમતા નહીં કરવાની. એની ખાતર આપણે આપણા આત્માનું ભાન ભૂલી નહીં જવાનું. આપણી તળાવની કે સમુદ્રના એક પારથી પેલે પાર જવું હોય તો હોડીનો આશ્રય કરવાનો, હોડીમાં બેસવાનું. હોળીમાં પણ હોળી આપણાથી જુદી છે, હોળીથી આપણે જુદા છીએ. એ કિનારો આવે એ બહુ રૂપાળી હોળી હોય તો પણ મૂકી દેવાની. એમ જેટલી જેટલી આ સંસારની સામગ્રીઓ, શરીર સારું હોય, રૂપ સારું હોય, સંબંધો સારા હોય, તો બધું આત્માથી પર તત્વ છે. માટે એનો ઉપયોગ કરવાનો, એનાથી કામ લેવાનું, પણ એની મમતા નહીં કરે. આવું મહાપુરુષો આપણને આમાં સમજાવ્યું છે. અને વાત પણ એટલી સાચી પણ છે, જયારે ઊંડા ઉતરીએ તો સમજાય કે ગમે એટલું રૂપાળું દેખાવડું શરીર હોય એ પણ મરીએ ત્યારે મૂકીને જવાનું, એની છેલ્લે તો રક્ષા થવાની. અને કાળું શરીર હોય તો રક્ષા થવાની. ઘણું માનપાન હોય તો મરીએ ત્યારે અહીં જ રહે, બીજા ભાવમાં ખબર ના હોય. આપણી જ વાત કરો કે આપણે ગયા ભાવમાં કેટલા માન બનતા હતા કે કેટલા અપમાન વાળા હતા, કઈ ખબર છે? ક્યાં હતા, ક્યાંથી આયા, કઈ ખબર છે? તો એમ આ ભાવ પૂરો થાય તો બીજા ભાવમાં જઈએ ત્યારે આ ભાવની કોઈ પોઝિશન એ ભાવમાં કામે આવતી નથી, સાથે આવતી નથી, યાદ આવતી નથી. તો પછી આટલી બધી આ ભાવની પરિસ્થિતિની મમતા કરીને શું ફાયદો? એટલે મહાપુરુષો કે આ બધું છોડવા જેવું છે, અને કદાચ ના છૂટે તો છોડો, મમતા તો છોડો, ભલે પરિસ્થિતિ ના છૂટે. બોલો, આપણે 500 રૂપિયાની ટિકિટ ખરીદી હોય ફર્સ્ટ ક્લાસની, તો ફર્સ્ટ ક્લાસની સીટ ના છોડીએ, મળે તો એમાં બેસીએ, પણ એની મમતા તો ના કરાય ને. કે ગામનું સ્ટેશન આવે તો ઉતરીએ નહીં, કેમ કે મુલાયમ સીટ છે ને. કેમ એવું કરે? એમ અહિયાં પણ આ મમતા ની ના પડે.
કુટુંબી મમતા વધારે હોય તો ઉતરી જાય.
હે,
કુટુંબી મમતા વધારે હોય અહિયાં ઉતરી
જાય. હા, એમાં જીવ કુટુંબની મમતા વાળો, શરીરની મમતા વાળો, પરિવારની મમતા વાળો, પૈસાની મમતા વાળો અને માનપાનની મમતા વાળો. એક મમતા નથી, હાથ ભૂત વળગેલા છે. હાથ ભૂત શરીરની એ મમતા, પરિવારની એ મમતા અને માનપાનની એ મમતા. સહેજ કદાચ કોઈ અણસાચું બોલી જાય, અણસાચું વર્તન કરી જાય તો ધુઆં પુઆ થઈ જાય. એટલે માનનો પણ પરિવરેલો જ છે. અને મોક્ષે જવાની વાત કરીએ, કામ મેળ ખાય. એટલે આપણાથી આ દરવાજો ઘણો દૂર છે. આવું મહાપુરુષો આપણને આમાં સમજાવે છે. જેટલું સમજીએ અને જેટલું વહેલા ચેતીએ એટલું વહેલું કલ્યાણ. એટલે હવે કોઈ પ્રશ્ન કરે કે તમે મમતાને છોડવાની વાત કરો છો, તો અમે મમતાથી એવા ટેવાયેલા છીએ કે એકદમ છોડી શકીએ એમ. પણ મમતાને બદલે એની સામે કોઈ બીજું પકડવા જેવું બતાવો તો એને પકડીને મમતાને છોડીએ. સમજાય છે? તો કે તમને બતાવીએ, ચાલો મમતાને છોડવી જ હોય અને બીજાને પકડવું જ હોય અને આત્માનું કલ્યાણ કરવું જ હોય તો મમતાની સામે પકડવા જેવું જો કોઈ હોય તો સમતા. મનો પેલો સસ કરી નાખો. તમારે આલંબન જ જોઈએ છે ને કઈ, બરોબર? તો જેમ પથ્થર ગળે બાંધીને કૂવામાં પડીએ અને લાકડું બાંધીને કૂવામાં તળાવમાં પડીએ, બંને બાંધે તો ખરાબ નહીં. પથ્થર બાંધીને તળાવમાં પડે ડૂબી જાય અને લાકડું બાંધીને પડે તો હવે તમને પથ્થરને બદલે લાકડા જેવી બીજું આલંબન સમતા સમજાવે છે. પેલું ડૂબાડનારું અને આ તારનારું. એટલે પેલો આખો પ્રબંધ મમતાનો સમજાયો, હવેનો પ્રબંધ સમતાનો સમજાવે છે. સમભાવમાં રહેવું, દુઃખ પડે સુખ પડે, કોઈ માન આપે કોઈ માન ના આપે, હવે એને જેમ અનુભવ પડી રમત થયો, એને આપણી વાત ગમી એને આપણી વાત ના ગમી, મોકો માથા ભો, એમાં એને લાભ નુકસાન છે. આપણે હું એમાં આમ કહીને મનને વાળી લેવું, પણ આપણે એમના ઉપર રાગ નહીં કરવો કે એના ઉપર દ્વેષ નહીં કરવો. સમભાવમાં રહેવું, સમજાય છે? આ આત્માનો મોટો ગુણ છે. જેમ મમતા મોટો દોષ છે, સમતા મોટો ગુણ છે. એ મેળવવાની વાત આ શ્લોકોમાં સમજાવે છે. શ્લોક 236. ત્યક્તાયામ મમતાયામ ચ સમતા પ્રતતે સ્વત સ્ફટિકે ગલિત ઉપાધૌ યથા નિર્મળતા ગુણ. આપણા આ જીવનમાંથી જેમ જેમ મમતા દૂર થાય છે તેમ તેમ સમતા સ્વયં અંદર વધે છે. મમતાયામ ત્યક્તાયામ, મમતા ત્યજાએ છતે સમતા સ્વતઃ પ્રસતે, સમતા સ્વયં વધે છે. બે વિરોધી તત્વ છે ને, એટલે એક જાય એટલે બીજું આવે. જેમ દીવો જાય એટલે અંધારું આવે, ભથરી નહીં કહો, એમ મમતા જાય એટલે જીવમાં સમતા પાવે. કોની માફક? તો સ્ફટિક, એક સ્ફટિક પથ્થર છે, એની સામે લાલ લીલું કપડું મૂક્યું હોય તો એ લાલ લીલું કપડું સામે હોવાના કારણે એ સ્ફટિકમાં લાલાશ ને લીલાશ દેખાય. પણ જેમ જેમ લાલ લીલું કપડું બોલો દૂર કરો તો સ્ફટિક ઓરિજિનલ જેવો હોય એવો દેખાય. તો જે ગલિત ઉપાધવ, જેમ જેમ આ ઉપાધિને દૂર કરવામાં આવે એમ નિર્મળતા ગુણ, એમ સ્ફટિકની જે નિર્મળતા છે, ચોખ્ખાઈ છે, એ ચોખ્ખાઈ ચમકે છે. આવું આપણા ઘરમાં પણ સમજાય એવું છે. સામે મોટો સ્ફટિકનો પથ્થર હોય, બહુ ઉજળો હોય, એની સામે લાલ લીલું ફૂલ કે કપડું હોય તો એનું પ્રતિબિંબમાં પડે એ તમને સ્ફટિકમાં લાલ લીલો દેખાય. તો આ તો ઉપાધિજન્ય ગુણ છે. જેમ જેમ ઉપાધિ દૂર થાય તો સ્ફટિકનો મૂળ સ્વરૂપ દ્રષ્ટિગોચર થાય ને, એમ આત્મામાં આ પર પદાર્થની મમતા, એ વિકારી ભાવ અંદર છે. એ વિકારી ભાવ હોવાના કારણે આ મારું આ મારું આ મારું એમ જીવ ગાંડાની જેમ પરમ આસક્ત થાય છે. જેમ જેમ આ મમતાને તમે દૂર કરો અને મૂળ સ્વરૂપમાં આવો તો તમને પુણ્યનો ઉદય થાય, સુખ મળે, કે પાપનો ઉદય થાય, કદાચ દુઃખ આવે, પણ બંને ઉપર કેવી દશા? સંભાવ. કપ પેલા શ્લોકમાં આવે છે ને, કમઠે ધરણેન્દ્રિય ચ સ્વચિત્તમ કર્મ કુર્વતિ. શ્લોક નથી આવડતો, પાછલા જ ભગવાન નો શ્લોક છે આ, કે ભગવાન ની સામે કમઠ અને ધરણેન્દ્ર બને સ્વચિત્તમ પોતપોતાને ઉચિત કાર્ય કરે છે, એટલે કમઠ ઉત્સર્ગ કરે છે અને ધરણેન્દ્ર ભગવાનને એ ઉત્સર્ગ માંથી સેવા કરે છે. કમઠ પાણી વરસાવે, ધરણેન્દ્ર છત્ર બનાવે, એમાંથી રક્ષા મળે. કમઠ બીજા ઉત્સર્ગો કરે અને ધરણેન્દ્ર એમાં બચાવ કરે, એટલે પોતપોતાને ઉચી એક ભગવાનને ઉત્સર્ગ કરે છે, બીજો ભગવાનની સેવા કરે છે ને. પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, આ બંને ઉપર ભગવાનની મનોવૃત્તિ બહુ તુલ્ય છે. ભગવાન સેવા કરનારા ધરણેન્દ્ર ઉપર અંજાતા નથી અને ઉત્સર્ગ કરનારા કમઠ ઉપર ગુસ્સે થતા નથી. સમજાય છે? તુલ્ય મનોવૃત્તિ, પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેષ્ઠ. આવા પાર્શ્વનાથ ભગવાન અમારું તમારું કલ્યાણ કરો. આપણે બધા પાર્શ્વનાથ પરમાત્માના અનુયાયી તો અંશે અંશે તો એમનો ગુણ આપણામાં આવવો જોઈએ ને. ભલે પૂર્ણપણે એમનામાં છે પણ એની છાયા આપણામાં આવવી જોઈએ અંશે. તો જયારે જયારે તકલીફો આવે ત્યારે તકલીફો આપનારા ઉપર ગુસ્સો નહીં, અને અનુકૂળતાઓ આવે તો અનુકૂળતાઓ આપના ઉપર રાજી નહીં. આવો મધ્યસ્થ ભાવ આ જૈન શાસન પામીને આપણે આપણા જીવનમાં લાવવા જેવો છે, અને આવું લાવીએ તો જ આપણા કર્મ ક્ષય થાય. સંભાવ દશા વગર, સમતા વગર કર્મોનો વિનાશ થતો આવવામાં સમજાવે છે. અને જેટલા મહાત્મા પુરુષો કર્મ ખપાવીને મોક્ષે ગયા છે એ બધા મહાત્માઓ બોલો અનુકૂળતામાં અંજાયા નહીં, પ્રતિકૂળતામાં ગુસ્સો કર્યો નહીં. ખુદ ભગવાન મહાવીર પ્રભુની જ વાત કરીએ કે 12.5 વર્ષ સુધી સાધુપણામાં વિચર્યા, ત્યાં સુધી કોઈ સરખે ડંખ દીધો, કોઈ હાથ પાણીમાં તકલીફ પડી, કોઈ માર્ગમાં કાંટા નાખ્યા, પણ 70,000 ની ઉપાધી આવી. અને કેળદાન પામ્યા પછી બધાએ ખમા ખમા કરીને પગે લાગ્યા, સંબોધનમાં એમની વાણી સાંભળી અનુકૂળતા આવી. આવી કે નહીં? પેલા પ્રતિકૂળતા પછી સદા ભગવાન પ્રતિકૂળતાના પ્રસંગમાં કોઈના ઉપર ગુસ્સો કર્યો હોય, દ્વેષ કર્યો હોય, શ્રાપ દીધો હોય, અને અનુકૂળતામાં કોઈના ઉપર અંજાઈ ગયા હોય, આવું ક્યારેય એમના જીવનમાં બન્યું નથી. એટલે કર્મ ખપાવીને મોક્ષે ગયા. એટલું આપણે તો પ્રતિકૂળતા આપના ઉપર ગુસ્સે થઈએ અને મોડે જેટલી સરસ્વતી બોલાય એટલી બોલી નાખીએ. અને આપણે આવા કસાયથી ભરેલા છીએ એટલે જ આપણા આપણી આપેલી સરસ્વતી પેલાને જલ્દી લાગુ પડતી નથી. આપણી પવિત્રતા નથી, માટે પવિત્રતા હોય અને કોઈ માણસ બહુ ગુસ્સામાં આવે અને જો બોલે તો એ જરૂર ફળીભૂત થાય. જે મહાપુરુષો કોક વખત ધારો કે એવો ગુસ્સામાં આવી જાય અને આવું કોઈ વાક્ય બોલી જાય કે તમારું નખો જજો, તમારું આમ થજો, તો એ લાગે લાગે ને જેને આપણે શ્રાપ કહેતા. પણ એ શ્રાપ આપનારામાં આટલી ઊંચી પવિત્રતા હોય તો શ્રાપ લાગે. અહીં તો બધા પાપના બારણા ખુલ્લા હોય, હોઈએ હાવ હલકા અને ગમે એવા શ્રાપ આપીએ તો લાગે વગે નહીં. સમજાય છે? આપણે રસ્તામાં જ આ વાત થઈ હતી એમાં. એટલે આ જ વાત છે કે મહાપુરુષો કહે છે કે મમતા સજો અને સમતાને જીવનમાં વધારો તો જ આત્માની દશા સુધરે. આત્મા છે સ્ફટિક જેવો, કેવો? પણ એની સામે આ લાલ લીલા કપડાની છાયા પડી હોય એ મોહની છાયા આત્મામાં પડી છે. એટલે આત્માનું અસલી સ્વરૂપ જીને તો દેખાતું નથી. બોલો.
અત્યારે જે સમજાયો એમાં એક શબ્દ રચ્યો છે
સમતા સ્વાભાવિક રીતે પ્રગટ થાય.
તો અહીંયા જે સ્વાભાવિક રીતે જે વાત કરે છે એ સ્વાભાવિક નો આત્માના સ્વભાવ એ રીતે
ના સમજાય. સમજાવ, એક ભાષણ છે દિવાળીના દિવસો આવે ઇન્ડિયામાં ત્યાં લોકો 12મી ભાષણ ઉડકે ઉડકે એટલે એને સાફ કરે આંબલીથી. હવે આંબલીથી બધો કાળ કાઢે એટલે કાળ કાઢવા માટે આંબલી લેવી પડે, પણ આંબલી વડે કાળ કાઢ્યા પછી વાસણની ચમક સ્વતઃ આવે. ચમક માટે કોઈ બીજો ધોળો પાવડર ના લાવવો પડે, વાત નહીં સમજાય. કાળ કાઢવા માટે આંબલી લાવવી પડે. બોલો, આંબલી દ્વારા ઘસી ઘસી તમે કાળ કાઢો એટલે અંદર ની ઉજલાસ છે એ સ્વતઃ પ્રગટ થાય. હા, એમ આત્મામાં સ્વાભાવિક શુદ્ધતા છે, સ્વાભાવિક પડેલી છે, એના ઉપર આ કાટ ફરી ગયેલો. એ સમતાનો આશય લઈને તમે કાટ કાઢી નાખ્યો તો અંદર સ્વાભાવિક રીતે રહેલી જે ઉજળાશ એ પ્રગટ થાય. આ કપડું છે એમાં જે મેલ ચડ્યો હોય એ મેલને ધોવા માટે તમારે ડ્રાયમાં નાખવું પડે, ધોઈને આપવું પડે, પણ એને મેલ કાઢી આપ્યો એટલે ઉજળાશ લાવવા માટે કોઈ રીતે નાખવું પડે. મેલ નીકળી જાય એટલે ઉજળાશ આપોઆપ પ્રગટ થાય. એના જેવી આ વાત છે, સ્વાભાવિક એટલે સ્વતઃ પોતાની મેળ જ અંદર થી પ્રગટ થાય. અંદર છે જ આની, આ આત્મા અનંત ગુણી છે, કોઈ ગુણો ક્યાંયથી લાવવાના નથી, દોષો જ બીજેથી વળગે છે. ખરું નહીં, આ કપડાને ધૂળ જ બીજેથી વળગે છે, કપડાની ચમક બીજેથી નથી આવતી. તમે ધૂળ કાઢો એટલે ચમક ખીલે, એમ ઉપરનો કાટ કાઢો બોલો એટલે અંદરની ચમક ઉગડે. મમતા ને કાઢો એટલે સમતા ઉગડે, એમ એમ મમતા. અને જગતમાં છે પણ આમ જ, કોઈ બી વસ્તુમાં ભૂતગલમાં જો આવું છે તો આત્મામાં પણ આ જ દશા છે. જેટલા ભગવંતો કર્મ ખપાવી વિતરાગ બનીને મોક્ષે ગયા એમને રાગ અને દ્વેષને કાઢ્યા, પણ વિતરાગતા કોઈની લાયા નથી. બોલો, રાગ અને દ્વેષને કાઢ્યા ખરા, પણ બીજા જીવની વિતરાગતા પોતાનામાં નાખી હોય અને બીજાની વિતરાગતાનો પોતે સ્વીકાર કર્યો હોય એવું નથી. ખુદ વિતરાગ ભગવાન આપણને મળે બોલો તો પણ એની વાણી સાંભળીને આપણે આપણો રાગ દ્વેષ કાઢીને આપણી અંદરની વિતરાગતાને જ પ્રગટ કરવી પડે. એમની વિતરાગતા આપણામાં લાવવા જઈએ એમના ના આવે, અને એમની વિતરાગતા જો આ બધા શ્રોતાઓ લેવા માંડે તો ભગવાન વિતરાગને બદલે પાછા રાગી થઈ જાય. તમે વિતરાગતા વેચાઈ ગઈ ને બધામાં. એટલે મારા ખીચામાં હોય હું 5-5 પ્રભાવના કરું તો ખીચું ખાલી થઈ જાય. એમ ભગવાનની વિતરાગતા જો નીકળીને બધામાં વેચાવા જાય તો ભગવાન વિતરાગને બદલે પાછા રાગી થઈ જાય. પણ આવું બનતું નથી. ભગવાનની વિતરાગતા વડે એવી સુંદર ધર્મદેશના નીકળે છે, અને ધર્મદેશના સાંભળવાથી આપણે રાગ અને દ્વેષે બાહ્ય ભાવ આવ્યો છે એને કાઢવાનો, અને કાઢીએ તો અંદર રહેલી વિતરાગતા આપણી પોતાની એ પ્રગટ થાય. એટલે વિતરાગતા ક્યાંયથી લાવવાની નથી, મમતા આવેલી છે બહારથી એને ધક્કો મારીને કાઢવાની છે. એટલે મમતા દૂર થઈ છતે સમતા સ્વતઃ પ્રગટ થાય છે. બેઠું મગજમાં, જેમ સ્ફટિક ઉપર સમજો ઉજળાશ પોતાની છે અને મેલાશ ઉપાધિથી આવી છે. તમે લાલ લીલું કપડું અમે સૂકવ્યું છે એની લાલાશ એમાં દેખાય છે, એની લીલાશ એમાં દેખાય છે. એટલે લાલાશ કે લીલાશ નો જે પડછાયો છે એ પરથી આવ્યો છે. ઉજળાશ છે એ પોતાની છે.
જીવ પોતે જ ઊંધો પરિણમે.
હા, જીવ પોતે જ ઉજ્જવળ ભાવે પરિણામ પામે છે. આમ સમજાય એવું છે, કઈ જંદર જૈન દર્શન નો આ મત છે એવું નથી, વસ્તુ સ્વરૂપ જ આવું છે. એટલે આપણે એને સ્વીકાર કરીએ. જીનેશ પરમાત્માની વાણીમાં કોઈ પણ વાત ઉપજાવી કાઢેલી નથી, કોઈ પણ વાત બનાવતી નથી કે મગજમાં ના બેસે એવી નથી. એમને તો આત્મા પોતે જ અનંત ગુણી છે, જેમ સોનું છે એ સ્વયં ઉજળું છે, પીળું છે. એમાં તમે તાંબુ કે ચાંદી ભેળવી છે એટલે સોનું પોતાના કલર થી નીચે ઉતરી ગયું છે. જો તમારે એને પોતાના કલર માં લાવવું હોય તો ભેળવેલા તત્વ બહાર કાઢી નાખો. તો ભેળવેલું તત્વ બહાર કાઢી નાખીએ તો સોનું પોતે પોતાના અસલી રૂપમાં આવે કે ના આવે? એમ આત્મામાં ભેળવેલું બધું બીજું તત્વ એને કાઢી નાખો તો આત્મા સ્વયં પોતે અસલી રૂપમાં આવે. એટલે જો આત્મા સ્ફટિક જેવો છે, એમાં નિર્મળતાનો ગુણ છે, ઉપાધિને કાઢો તો તમને દેખાય. હવે આપણે ઉપાધિને હાચબી છે, ઉપાધિમાં રહેવું છે અને નિર્મળતા કેળવવી છે, એ બે કાંઠી બને કહો. મરીએ ત્યાં સુધી સંસારની ઉપાધિઓ વધારતા જ જઈએ તો સંસારની અને નિર્મળતા મેળવવાની વાત કરીએ, એ જીવ આ કશું થવાનું બરો નથી, એટલે આપણને આવું સમજાવે છે. ચાલો શ્લોક 237. પ્રિયા પ્રિયતરો યાથે વ્યવહારસ્ય કલ્પના નિશ્ચયા તદ્યુદાસેન તૈમિત્યમ સમતા ઉચ્યતે. કોઈ પણ પદાર્થમાં પ્રિય ને અપ્રિયની કલ્પના કરવી, બોલો, પ્રિય ને પ્રિય અપ્રિય તો પ્રિય ને અપ્રિયપણાની યા અર્થે કલ્પના, જે પદાર્થોમાં કલ્પના કરવી, આ બધો વ્યવહાર છે. બોલો, આ બધો આ મને ગમે છે, આ મને નથી ગમતું, આ મને અનુકૂળ છે, આ મને પ્રતિકૂળ છે, આ મને ભાવે છે ને આ મને નથી ભાવતું. કોઈ શીરોપુરી બનાવ્યા હોય ને આપણે કે તમે લેશો, હા તો બહુ ભાવે છે. કોઈ જ્યાં ખીચડી કઢી બનાવી છે, ઠીક ચાર સહેલાવો, એનો અર્થ બરાબર ભાવતું નથી. એટલે આ ગમે છે ને આ નથી ગમતું, આ ભાવે છે ને આ નથી ભાવતું, આ બધા મોહના નખરા છે, મોહના વ્યવહાર છે. બેઠું જયારે નિશ્ચય દ્રષ્ટિથી તો આ બધે ભાવને કાઢીને સ્થૈમિત્યમ એકદમ સ્થિર થઈ જવું, એને સમતા કહેવાય છે. જે કાળે જે પ્રસંગ આવે એ બધા પ્રસંગને હર્ષભેર પસાર કરવા, ક્યાંય અંજાવાનું નહીં, ક્યાંય ઉદાસ બનવાનું નહીં, આનું નામ સમતા. ભગવાન તીર્થંકર પરમાત્માને લોકો ઉપસર્ગય કરે છે અને સમોસમાં બિહાડીને વંદના પણ, છતાં ભગવાન વંદના કરેલા ઉપર રાગી નથી બનતા અને ઉપસર્ગ કરેલા ઉપર દેશી નથી બનતા, બરોબર નહીં? અને એના અનુયાયી આપણે તો કંઈક તો એમનો ગુણ આપણામાં આવવો જોઈએ ને. એમના માર્ગે ચાલવું હોય તો ભલે પૂર્ણપણે ના આવે પણ અંશે તો આવવું જોઈએ ને. આપણે તો આપણી સેવા કરે એમાં પૂરા રાગી, આપણાથી વિપરીત ચાલે બધું એના ઉપર પૂરા ગુસ્સે ગુસ્સાબાજ રાગ દેશી ભરેલા. હવે વ્યંતન ભૂત જેવી પોઝિશન થઈ, વ્યંતન દેવો હોય ને એ લગભગ આવી પ્રકૃતિ વાળા હોય, એનું જે નામ જપે એની બહુ સેવા કરે, એને હાચવે, એને કયા પ્રમાણે ઝાડ વગેરે કરે, તો એ દેવેલા ઉપર ખુશ રહે, બોલો, અને એનાથી જે વાંકા ચાલે એને એ દેવ સતાવે. એમ આપણે પણ આમાંના છીએ, જે લોકો આપણા અનુકૂળ ચાલે એના ઉપર ચાર હાથ અને જે આપણાથી પ્રતિકૂળ ચાલે એનું આપણે કાસળ કાઢનારા, તો આપણું કલ્યાણ કાં થાય? એટલે આપણો આત્મા શુદ્ધ સોના જેવો છે. કેવો છે? અને એમાં રાગ અને દ્વેષ એ પડછાયેલી જેમ અંદર ઉત્કૃત બન્યા છે એને કાઢો અને સમતા ભાવમાં આવો એમ આપણી જ્ઞાનીની વાણી છે. પ્રિયા પ્રિયત્વો યા અર્થે, અર્થ એટલે વિષયની અંદર આ મને ગમે છે, આ મને નથી ગમતું, આવી જે કલ્પના એ બધો વ્યવહાર નહીં છે. નિશ્ચય નહીંથી તો તદ વ્યુદાશે, આવા પ્રિયા પ્રિયની કલ્પનાનો ત્યાગ કરીને, વ્યુદાશ એટલે ત્યાગ, બોલો, પ્રિયા પ્રિયના વ્યવહારનો ત્યાગ કરીને સૈમિત્યમ એકદમ સ્થિરતા સમતા શાંતિ પ્રાપ્ત કરવી એનું નામ સમતા ઉચ્યતે. છેલ્લો શબ્દ એને સમતા કહેવાય છે. શ્લોકો સંસ્કૃત ભાષાના છે પણ સમજાય એવી ભાષા છે, બહુ હાર્ડ ભાષા નથી. શ્લોક 238 તેસુ એવ દ્વિષદ પુંસસ તેસુ એવ અર્થેસુ અજ્ઞેસ નિશ્ચય કિંચિત ઇષ્ટમ વા અનિષ્ટમ વા નૈવ વિદ્યતમ વિદ્યતે. હવે જ્યાં સુધી આપણે રાગ અને દ્વેષમાં અંજાયેલા છીએ ત્યાં સુધી કોઈ કોઈ બાબતોમાં આપણે અંજાઈ જવાના, એ રાગી થઈ જવાના, અને કોઈ કોઈ બાબતોમાં આપણે ગુસ્સે થઈ જવાના. જ્યાં સુધી આવો રાગ અને દ્વેષ હોય ત્યાં સુધી બોલો આત્માનું કલ્યાણ થવું મુશ્કેલ છે. કોઈ પણ ધર્મમાં તમે જુઓ કે જીવ વિતરાગ દશા પ્રાપ્ત કર્યા વગર ઊંચી દશા નથી પામતો, ભલે ઉપસર્ગ આવે કે ના આવે, પણ તકલીફો આવે તો એમાં પણ દ્વેષ નહીં, અનુકૂળતાઓ આવે તો એમાં રાગ નહીં, તો જીવ મોક્ષને પામે. તો જો તેસુ એ દ્વિષત, તે બધી પ્રતિકૂળતાઓ આવે એમાં દ્વેષ કરનારો, અને તેસુ એ અર્થેસુ રંજ્યત, તે જ ઇન્દ્રિયના વિષયોમાં રાગ કરનારો, રજ્યત એટલે રાગ કરનારો અને દ્વિષત એટલે દ્વેષ કરનારો. શબ્દો સમજાય છે. તેસુ એવ તે પ્રતિકૂળ પ્રસંગો ઉપર દ્વેષ કરનારો અને અનુકૂળ પ્રસંગો ઉપર રાગ કરનારો જો જીવ હોય તો નિશ્ચયથી વિચારીએ તો કિંચિત ઇષ્ટમ અનિષ્ટમ નહીં હોય દીધી, એને આ જગતમાં આ ગમે છે ના નથી ગમતું એ વાસ્તવિક વાત છે જ નહીં. વાસ્તવિક જીવ તત્વને સમજ્યો જ નથી. જેમ દાખલા તરીકે કોઈ આપણે એક બે નોકર રાખ્યા, એ નોકર આપણે કહીએ એમ કરે, આપણે કહીએ એમ ચાલે, આપણી બરાબર સેવા કરે એટલે અનુકૂળ હોય એટલે આપણને એના ઉપર રાગ થાય, ને આપણે કહીએ એમ ના કરે પ્રતિકૂળ ચાલે એના ઉપર દ્વેષ થાય. તો આવું તો સંસારમાં આજનો નહીં પણ અનાદિકાળનું છે. એનો અર્થ એ થયો કે સાચા તત્વને આ જીવે ઓળખ્યું નથી, એટલે વાસ્તવિક એને ઈષ્ટ અનિષ્ટ કશું છે જ નહીં. અનુકૂળ ચાલ્યું એટલે ઈષ્ટા બુદ્ધિ આવી, પ્રતિકૂળ ચાલ્યું એટલે જ દેશ બુદ્ધિ આવી. પેલું પણ જયારે અનુકૂળ ઉપર રાગ બુદ્ધિ અને પ્રતિકૂળ દેશ બુદ્ધિ આ બેને હણી નાખીએ અને સમતા ભાવમાં આવીએ તો આપણે ગુણ મેળવ્યો કહેવાય. બાકી આવા દોષમાં તો આ જીવ આ ભાવથી નહીં ભવો ભાવથી છે. ચાલો છે આ ભાવ બદલાનો છે એટલે પાછળ કેટલા ભાવ કરીને આવ્યા, ક્યાં ક્યાં રખડીને આવ્યા, કેવી દશા ભોગીને આવ્યા કશું દેખાતું નથી. બાકી જો ભવો ભાવમાં આવો રાગ જીવે કરેલો જ છે એટલે વાસ્તવિક કોઈ ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં. આ તો એ અનુકૂળ ચાલે છે જીવન જઈ જાય છે, પ્રતિકૂળ ચાલે એટલે ગુસ્સામાં આવી જાય છે, એટલે મોહને વશ થયેલો આ જીવ છે. આવું આ શ્લોકમાં મહાપુરુષો આપણે સમજાવે. બરોબર. શ્લોક 239 એક વિષયો યસ્યાત સ્વાભિપ્રાયેન પુષ્ટિકૃત અન્યસ્ય દ્વેષ્યતામેતી સ એવ મતિભેદતમ. કોઈ એકની એક વસ્તુ હોય એ આપણા અભિપ્રાયે આપણને એમ પુષ્ટિ કરનારી હોય, ખુશી કરનારી હોય, એ જ વસ્તુ બીજાને દ્વેષ કરનારી હોય, આવું બને ના બને. સાકર છે, કોઈ કે સાકર સારી કે ખરાબ, હવે બંને મને જોઈને બોલશે. સાકર છે માણસ ને ગળી લાગે એટલે સારી લાગે ભાવે, પણ ગધેડા ને આવા પ્રાણી ને સાકર ખવડાવવામાં આવે તો મોત થઈ જાય, કારણ એ જીવ એ ભાવથી ટેવાયેલો નથી, પ્રકૃતિ જ આવી હોય, સમજાય છે. એટલે જે વસ્તુ પાંચ ઇન્દ્રિયના વિષયો જેમ લાડવો છે સારો ખરો કે નહીં, સમજો આખો, એટલે જેને શરીરમાં રોગ નથી એને સ્વાદ આપનારો હોવાથી સારો, અને જેને ડાયાબિટીસ હોય બોલો એને એ લાડવો ખરાબ, મારી નાખે ને તો લાડવો સારો કે ખરાબ, આવો કોઈ પ્રશ્ન કરે તો શું જવાબ આપશો? હવે આપડે ડાયાબિટીસ છે કે નહીં એ વાત ન રાખીએ, અને ખાલી પ્રશ્ન કે લાડવો સારો કે ખરાબ, યસ કે નો માં જવાબ આપો, એનો અર્થ એક અપેક્ષા વગર જવાબ અપાય નહીં. એ લાડવો સારો છે એમ ના કહેવાય અને ખરાબ છે એમ ના કહેવાય. એટલે વસ્તુઓ વસ્તુ એટલે વસ્તુઓ દરેક પોતપોતાના સ્વરૂપમાં છે, દરેક વસ્તુ પોતાના સ્વરૂપમાં છે. જો આ સાપડો છે, આ સાપડો આ ચોપડી રાખવી હોય તો એના ઉપર રહી શકે છે, આ ચોપડી એના ઉપર એટલે આપણા માટે કામ નો છે, પણ આ સાપડો આ ચોપડી રાખવી હોય તો કામ ના લાગે. તો આ સાપડો કામ નો કે નકામો એમ કોઈ પૂછે તમે શું કેશો? કહો બોલો ભાઈ. એટલે વસ્તુ પોતાના સ્વરૂપમાં છે, કામ નો છે કે નકામ નો છે એ જેવા સંજોગ ની જેવી પોઝિશન, એમાં જગત ના બધા જ પદાર્થો સૌ પોતાના સ્વરૂપમાં છે. જયારે આપણને અનુકૂળ હોય ત્યારે કામના, પ્રતિકૂળ હોય ત્યારે નકામા. આમ સમજીને કોઈના ઉપર રાગ નહીં કરવાનો, કોઈના ઉપર દ્વેષ નહીં કરવાનો, તો આત્માનું કલ્યાણ થાય. વાત આમ સમજાવે છે. જૈન દર્શન સિવાય આવું કોઈ સમજાવનાર નથી. એ જો કે તમને ગમતું હોય તો આ બહુ સારું છે, કોઈ ભેગા લઈ જાઓ, આ સાડી લેવા ભેગા લઈ જાઓ દર્શનને, અને પેલો 25 સાડી બતાવે તો બધા શું કે આ એના કરતા હારી, એના કરતા પેલી હારી, એના કરતા આ હારી, બધા હારી ખરાબ કહેશે. પણ વસ્તુ એના સ્વરૂપમાં છે, તમને જે અનુકૂળ હોય એ લો, આવું કોક જ કે, સમજાય છે. આપણને જે ખરાબ લાગે છે પણ છતાં એ સારી, જેને એટલા જ પૈસાનું પોઝિશન છે એને સારી લાગે કે ના લાગે? બેસે છે મગજમાં વાત? ના બે જ મારી વાત પાછી ખેંચી લઉં. ધારો કે 50 રૂપિયાની સાડી હોય, સમજાય છે. હવે આપણે 200-500 ની ખરીદતા હોઈએ તો આપણને એ ગમે નહીં, પણ જેને 50 રૂપિયાની ખરીદી શક્તિ છે એને 50 કિંમતની આસપાસની 10 બતાવે એમાં એ સારી લાગે કે ના લાગે? એટલે વસ્તુ પોતે પોતાના સ્વરૂપમાં છે, સારી ખરાબ છે જ નહીં. આપણી મોહ દશાના કારણે સારા ખરાબનું એમાં પરિણામ આવે છે, આવું આમાં સમજાય. એ જીવ તું તારા મોહના કારણે આ સારું ના ખરાબ, આ અનુકૂળ ને આ પ્રતિકૂળ, આ ગમે છે ના નથી ગમતું, આવું બધું માની બેઠો છે છેદની મોહ દશાની જીત. આ ટેબલ છે જે તારું 4 ફૂટ લાંબુ 1.5 ફૂટ પહોળું એનું જે માપ છે જે પોઝિશન છે એમાં છે, બરોબર. હવે આપણે આથી મોટું ટેબલ જોઈતું હોય ને એમાં લખવું કે એના ઉપર કોઈ કોમ્પ્યુટર રાખવું હોય એમાં કામ ના આવતું હોય એટલે કામ ના આવે, એટલે આપણે કંઈક ખસેડી નાખીએ, અને છાપડો ચોપડી રાખવો હોય તો રહી શકે. હવે ટેબલ સારું કે ખરાબ બોલો? સારું નથી ને ખરાબ નહીં, એની પોઝિશનમાં છે. એમ જગતના એક એક પદાર્થો બોલો પોત પોતાના સ્વરૂપમાં છે. તમારું કામ કરનાર બને ત્યારે તમારા પોતાના અભિપ્રાય એ બોલો પુષ્ટિ કરનારા છે, અને તમારું કામ ન કરે એવા હોય તો એ તમારા જ અભિપ્રાય બોલો એના ઉપર દ્વેષ થાય છે. આ જીવ આ રીતે જ બો દશામાં ફસાય છે. એટલે કે જે રાગ ને દ્વેષ કરી કરી ના સુખમ કર્મ બાંધો છો એમ ગુરુજી સમજાવે. એકસ્ય વિષય, કોઈ પણ વિષય જે વિષય છે એ એકને પોતાના અભિપ્રાય પ્રમાણે પુષ્ટિકૃત પુષ્ટિ આપનારો છે. સ એવ તે વિષય અન્ય છે દ્વેષ્યતા મેતી, બીજાને દ્વેષ ઉત્પન્ન કરે છે એ બુદ્ધિ નો ભેદ છે. માટે તમારે જેના સાથે જરા બોલાચાલી થઈ હોય, ઝઘડો થયો હોય, એવો કોઈ વ્યક્તિ આ દરવાજેથી પ્રવેશ કરે બોલો, એને જોઈને આપણે ગુસ્સા મારીએ તો આપણે આપણી બાજુમાં જ બેઠેલો એનો મિત્ર હોય એને જોઈને રાજી થાય તો આવનારી વ્યક્તિ રાગ નું કારણ કે દેશ નું કારણ બોલો. મતિ ભેદ છેલ્લો શબ્દ દ્રષ્ટિના ભેદ. તમે એના ઉપર રાગ દ્રષ્ટિ વાળા હશો તો તમને સુખકારી લાગશે, દ્વેષ દ્રષ્ટિ વાળા હશો તો દુઃખકારી લાગશે. માટે તમારી દ્રષ્ટિને સુધારો એમ આપણને મહાપુરુષ સમજાવે કે તમે રાગ કર્યો એટલે તમને ખરાબ વસ્તુ પણ સારી લાગી. માખી છે ને એ ગંદી વસ્તુમાં વધારે બેસે, સમજાય છે. ખાડો હોય તો માખીઓ ઘણી ભેગી થઈ જાય અને વિસ્તાર હોય તો માખીઓ ઘણી ભેગી થઈ જાય, પણ એની પ્રકૃતિ એવી કે ગંદી વસ્તુમાં વધારે બેસે, સમજાય છે. પણ એનો અર્થ એ જો એમાં રાગી છે, શું છે એમ હલકા જીવો હલકી વસ્તુમાં વધારે રાગી હોય, એમ આપણે પણ બોલો હલકી વસ્તુમાં વધારે રાગી હોઈએ તો આપણે હલકામાં ગણાઈએ. એમ કરીને મહાપુરુષો આપણને માર્ગે લાવવાની વાત કરે છે કે થોડા રાગ બોલો અને દ્વેષ બેને ઓછા કરો, અંજાવ નહીં. આ બધું પૂતગલ દ્રવ્ય છે, ખ્યાલ ક્યારેક તમને અનુકૂળ ને ક્યારેક પ્રતિકૂળ બધું બન્યા જ કરે છે. તમે એમાં ઉદાસીન ભાવમાં આવો. કયા ભાવમાં આવો? બસ જરૂર હોય તો લો, જરૂર ના લો, પણ રાગ દ્વેષ ના કરો. એના ઉપર ગમે છે નથી ગમતું આવા ભાવમાં ના આવો. મોહ દશા આપણને મારનારી છે, મોહમાં અંજાવવાનું નહીં. શ્લોક 240 વિકલ્પ કલ્પિતમ તસ્માદ દ્વયમ એતદ ન તાત્વિકમ. વિકલ્પ ઉપર મેતસ્ય દિશ્વા દિવત ઉપક્ષયઃ. આમ જો જ્યાં સુધી ભાઈ મનમાં મોહના વિકલ્પો છે, બોલો મનમાં ત્યાં સુધી આ વસ્તુ મને ગમે છે, આ નથી ગમતી, આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, એમ બે ભાગા ચાલે ચાલે ને ચાલે. એટલે કે જે તસ્માત વિકલ્પ કલ્પિતમ દ્વયમ એતદ, દ્વયમ એટલે બે, આ ગમે છે ને આ નથી ગમતું, આ મારે જોઈએ ને આ મારે ના જોઈએ, આના ઉપર મારી પ્રીતિ છે ને આના ઉપર અપ્રીતિ છે, આવા બે ભાવ એ વિકલ્પ કલ્પિતમ મોહના વિકલ્પોથી કલ્પાયેલું છે. બોલો મોહના કલ્પાયેલું. કોઈ બી એક વ્યક્તિ આપણી સેવા કરતો હોય કે આપણે કહીએ એમ ચાલતો હોય કે આપણને એ ગમતો હોય અને આપણા અમે ક્રોસ કરે દલીલો કરે અને આપણું કહ્યું ના માને તો એ જ આપણા બોલો મગજમાંથી ઉતરતો થઈ જાય. એટલે આ મને ગમે છે આ મને નથી ગમતો, આવી જે કલ્પના એ મોહ દશા છે. શું છે? દ્વયમ એતદ ન તાત્વિકમ. આ બધી મોહ દશા છે, તાત્વિક નથી, મોહના વિકલ્પોથી કલ્પાયેલી આ દશા છે. જરૂર વિકલ્પ ઉપર મેં જયારે મોહના વિકલ્પો શાંત થઈ જાય છે બોલો મોહના ત્યારે તસ્ય તે આત્માને દ્વિત્વાદિવત ઉપક્ષયઃ. આ દ્વિત્વ પણ ચાલી જાય છે, આ ઇષ્ટ ને અનિષ્ટ, આ ગમે છે ના નથી ગમતું, એવું જે બે હતા ને ધર્મ બે પણ ચાલી જાય છે, બે હતા લાગે છે બોલો બંને. કારણ કે એને કોઈ પ્રત્યે ગમો અણગમો છે જ નહીં. ધર્મેન્દ્ર હોય કે કમઠ હોય, ભગવાને બે હકા દેખાય, દ્વિત્વાદિવત બેપણાની જેમ એનો ઉપક્ષય થઈ જાય. કેટલી ઊંચી દશા કહેવાય કહો. આપણે તો શેર કોઈ આપણું સારું બોલે ને ખરાબ બોલે, આપણી સેવા કરે આપણી સેવા ના કરે, એક ઉપર આપણે ખુશી ખુશી હોઈએ અને એક ઉપર આપણે ધુઆ પુઆ હોઈએ, આવું બને કે નહીં? એ ધ્યાન રાખો. હે, હા, સવાલ સાંભળી, એક મિનિટ, સવાલ નવો તમારો, પણ પેલા આ વાત સમજી લો કે એક વખત જે આપણને અનુકૂળ હોય એના ઉપર આપણે અંજાઈએ અને જે આપણા પ્રતિકૂળ હોય એના ઉપર આપણે ધુઆ પુઆ હોઈએ. એટલે આપણે રાગ દેશથી ભરેલા હોઈએ તો આપણું કલ્યાણ કેમ થાય? જે અનુકૂળ ચાલે છે એનું, એના અનુકૂળ ચાલવાની બુદ્ધિથી કલ્યાણ થવાનું છે, અને જે પ્રતિકૂળ ચાલે છે એનામાં રહેલી દ્વેષ બુદ્ધિથી એનું અકલ્યાણ થવાનું છે. પણ આપણે આવો રાગ દેશ કરી શું ફાયદો? ભગવાનની સેવા કરનાર ધર્મેન્દ્ર, એને સેવા કરવાનો ભાવ હતો, એ ભાવથી એ જ કર્યો છે, અને કમઠમાં ભગવાને ઉપસર્ગ કરવાનો ભાવ હતો એ ભાવથી એ ડૂબ્યો છે. પણ ભગવાને એને ડૂબાડ્યો નથી, એને ધક્કો મારી કાળી મંદિર મૂક્યો. નહીં બધું તો હવે આપણને જે અનુકૂળ ચાલે એના ઉપર આપણે ચાર હાથ રાખીને બધી સગવડ આપીએ, અને જે આપણા પ્રતિકૂળ ચાલે એને ધક્કા મારીએ અને વાત કરીએ ભગવાનની, કેમ ચાલે? છીએ ભગવાનના શિષ્યો, બોલો, અને વર્તન કરી આવું કેમ ચાલે? હા, એવી ઊંચી દશામાં રહેવા. મૂળ માર્ગ આ છે, આ મૂળ માર્ગ છે. થોડી થોડી પ્રેક્ટિસ પાડવાની, વધારે ભલે આગળ જતા આવે, પણ આપણી પ્રશંસા કરનારમાં અંજાવાનું નહીં, બોલો, અને આપણી નિંદા કરનારા ઉપર ગુસ્સે થવાનો, એનો પરિણામ એ જાણે. આવી દશામાં આવીએ તો આપણું કલ્યાણ થાય. બોલો બેન, તો જોરથી બોલો. હા, એ બરાબર, હા, સમજો. એમનો પ્રશ્ન સમજો, સાંભળી લો પેલા, કે આ જે વર્ણન ચાલે છે આવા ગુણો કયા ગુણઠાણે આવે, એમ એમનો પ્રશ્ન છે. તો ચોથા ગુણઠાણે થી આવા ગુણોની શરૂઆત થાય. ફરી બોલો, આવા ગુણોની અંશે અંશે શરૂઆત થાય, અને આ જ ગુણો ફાલ્યા ફૂલ્યા તેરમા ગુંઠાણે આવે, બારમાં અને તેરમા ગુંઠાણે આવે. કેમ કે મોહ દશાનો સર્વતા નાશ બારમી તેરમી હોય છે, દસમાના છેડે જાય ને, એટલે મોહ દશાના વિકારો છે આ બધા, એટલે પૂર્ણપણે મોહ દશાનો નાશ થયા પછી આવા ગુણો બારમી અને તેરમી ફાલ્યા ફૂલ્યા આવે. બોલું ભરજી. અને ચાર થી દસ સુધી ગુણોત્તરતમ થાય આવે, ચોથેથી શરૂ થાય અને દસમે સુધી ધીરે ધીરે વૃદ્ધિ થાય. આ ચોથા ગુંઠાણે જે શરૂ થાય એની પૂર્વ ભૂમિકા, પહેલા ગુંઠાણે પણ મંદ મિથ્યાત્વી થાય ત્યારે શરૂ થાય, મંદ મિથ્યાત્વી થાય ત્યારે, જેને આપણી જૈન દર્શનની પરિભાષામાં શર્માવર્ત શબ્દ વપરાય. કયો? શરમ પૂતગલ પરાવર્તન, અને એમાં અર્ધ પૂતગલ પરાવર્તન, અપુનર્બંધક, જો શબ્દો સાંભળ્યા હોય તો. આવી દશા ગુંઠાણું, પહેલું ગુંઠાણું કયું? પણ પહેલામાં મિથ્યાત્વ મંદ થયું હોય, અપુનર્બંધક દશા આવી હોય તો આ ગુણોના બીજ શરૂ થાય. વધારે ક્યાંથી ચાલુ થાય? તો છે. હવે એક મિનિટ, આવા ગુણો આપણામાં આવ્યા હોય તો અમે જ ચોથાથી ઉપર છીએ, હવે બાકીનું ઊંધું તમે બોલી જાઓ. આવા ગુણો ના આવ્યા હોય તો ક્યાં છીએ? નીચે. હવે મારે નથી કેવું, સમજી લો. આપણે નીચે શું કામ કોઈને બિહાડીએ? બોલો. હવે એક તમારો પ્રશ્ન બરાબર સમજાઈ ગયો બેન. હા, આમાં એવું છે, દીક્ષા ચોથા પછી લેવાય, ચોથા પહેલા લેવાય. અભવ્યો પણ દીક્ષા લે, દીક્ષા બે બાજુ આવે, પણ સમ્યક તો આયા પછી દીક્ષા આવી હોય તો છઠ્ઠું આઠમું ગુંઠાણું આવે, અને સમ્યક તો આયા વગર દીક્ષા આવી હોય તો ગુંઠાણું પહેલું ને પહેલું જ રહે, જીવ ઉપર ના ચડે. દીક્ષાના કારણે ગુંઠાણું નથી ચડતો, પણ સમ્યક તો હોય અને દીક્ષા આવે તો ગુંઠાણું ચડે. મિથ્યા તો દશા હોય અને દીક્ષા લે કે આચાર્ય બને તો ગુંઠાણું કાંઈ પહેલું જ હોય, અને એના હાથે ઘણા ખોટા કંપન થાય. હા બને. અને એક વાર બન્યું આવું આપણા જીવથી બને, અને એક વાર બન્યું ઘણું બને. પેલા 500 શિષ્યોના ગુરુ આવા જ હતા અભવ્ય, એમાંથી એક વખત સંયમ સમ્યક્તાનો પરિણામ આવ્યો, કોઈ જીવામાંથી નીકળી ગયા, બાકી બધા આવા જીવ
હે.
અભવ્ય જીવ હોય એમાં આવું મિથ્યા તો કાયમ જોર કરે, ભવ્યમાં મિથ્યાત્વનું જોર પણ હોય અને મિથ્યાત્વ મન પણ હોય. ભવ્યમાં બે પ્રકાર, અભવ્યમાં કાયમ મિથ્યાત્વનું જોર વધારે જ હોય અને એને ક્યારેય મિથ્યાત્વમાંથી સમ્યક્તો ના આવે. એટલે અભવ્ય આત્મામાં સંયમ આવે બરોબર, દીક્ષા આવે, પણ મિથ્યાત્વ દૂર ના થાય એટલે એનું સંયમ આવું ખાવા દાવા વાળું બને એમ. એને મતનો આગ્રહ હોય, અને મતનો આગ્રહ બહુ લોકો વચ્ચે ના બોલે તો દેખાય નહીં, પણ એને સંસારના સુખનો રાગ હોય અને એના કારણે પુણ્ય બાંધીને દેવલોકમાં જાય બોલો, પણ મોક્ષે ના જાય. હા, પોતાની અંદર રહેલી આ અભવ્યતા એ કાયમ આ કામ કરે. એમ સામાન્ય એક દ્રષ્ટાંત આપું વ્યવહારી, કે પ્રકૃતિથી જે મુસલમાન હોય કે પ્રકૃતિથી જે હિન્દુ હોય એને પોતાની પ્રકૃતિથી બોલો એ તરફનો લક્ષ્ય હોય હોય ને, હિન્દુસ્તાનમાં રહેતા હોય ને તોય પણ પોતાના બોલો દેશ તરફનો પોતાના દેવ તરફનો અહોભાવ હોય હોય ને હોય, એમ આ મિથ્યાત્વી જીવને મિથ્યાત્વના જોરે બોલો પોતાના મતનો આગ્રહ હોય એમ. દાખલો સમજાણ, રહેતા હોય આ દેશમાં સદાય બોલો બીજા દેશનો મોહ હોય એવું બને કે ના બને, આવું છે પ્રકૃતિ જ આ હોય. હા, પણ અંદરની પ્રકૃતિનો આ વિકાર છે એમ. એનું મિથ્યાત્વ અભવ્યનું ક્યારેય મંદ ન થાય, અભવ્ય પ્રકૃતિ છે માટે ભવ્યનું આવું જોરદાર હોય કરવું, પણ કોક કાળે એનું મંદ થાય કે એનામાં ભવ્યતા પડી છે માટે બેઠું, એ પારિણામિક ભાવ છે. ભવ્યપણું અભવ્યપણું કયો ભાવ છે? પારિણામિક ભાવ, સહજ ભાવ, એ દૂર થતો નથી. સામાન્ય ખબર ના પડે છતાં જ્ઞાનીઓ આવું શાસ્ત્રમાં કહે છે કે હું ભવ્ય છું કે અભવ્ય છું, આવી શંકા ખટકવા પૂર્વક થતી હોય, ખટકવા પૂર્વક તો ભવ્ય સમજવો. ખટકવા પૂર્વક એટલે અભવ્ય હોઈશ તો અનંતકાળે મારો નિસ્તાર નહીં થાય, હું મોક્ષે નહીં જાઉં, એનું આમ દુઃખ થતું હોય. ખટકો એટલે દુઃખ, એવી મનમાં ડંખ હોય અને શંકા થતી હોય તો સમજવું કે એ જીવ ભવ્ય છે, કેમ કે એને સંસાર ખટકે છે અને મોક્ષ રૂચે છે. અને ખટકતું ના હોય, શંકા થતી ના હોય અને શંકા પણ ખટક્યા વગર થતી હોય તો સમજવું કે એ અભવ્ય સમજે. બાકી તો હવે કેવલી ભગવાન હોય તો જ કહી શકે, કારણ આ સહજ સ્વભાવ છે, પારિણામિક ભાવ છે, કર્મથી આવેલો ભાવ નથી. હા બોલો.
વિકલ્પ અને સંકલ્પ બંનેમાં શું
કયું કીધું? સંકલ્પને વિકલ્પ આદ્યમાં શું કોઈ પણ કામ કરવાની મનમાં ઈચ્છા કરી એ સંકલ્પ. જેમ ધારો તમે પૈસા કમાવાની ઈચ્છા કરી એ સંકલ્પ, એના ઉપાયોની વિચારણા કરો એ વિકલ્પ. સચ્ચો કરવો, જોગા રમવો, દુકાન કરવી, નોકરી કરવી, એ ઉપાયની વિચારણા એ વિકલ્પ. કોઈ બી બાબત એમ મનમાં એક વસ્તુનો જે નિર્ણય કરો કે વિચાર કરો એ સંકલ્પ, અને એના ઉપાયોની વિચારણા એ વિકલ્પ. જેમ તમારે આ ક્લાસમાં આવવાનો મનમાં વિચાર થયો એ સંકલ્પ, ગમે તેમ કરીને આપણે પાઠમાં જવું છે, પહોંચવું છે, એ સંકલ્પ. તમારું કામ ઘણું છે ઓફિસનું અને આ કેવી જવાશે, એટલે વિકલ્પ કર્યા, વિચાર્યું કે આપણે કામ ઘણું છે, થોડું કાલે કરશું, થોડું ઘરે લઈ જઈએ અને ઘરે જમવા નહીં જઈએ, ખાવાનું ભેગું લેતા જઈએ. આપણા મનમાં જે વિચારો ગોઠવ્યા એ વિકલ્પ. સમજાશે બરાબર? એમ મારે ભણવું છે એ સંકલ્પ, ક્યાં ભણવું, કેમ ભણવું, કેવી રીતે ભણવું એ વિકલ્પ. એમ બધામાં લગાડી દઈ જશે કે જીવને મોહને જીતવો છે, મોહનો નાશ કરવો છે, આવો જે નિર્ણય મનમાં કર્યો એ સંકલ્પ. હવે એને જીતવો શું કરવું? તો રોજ આવું સાહિત્ય સાંભળવું, રોજ આવું સાહિત્ય ભણવું, રોજ આવા સાહિત્યની ઉપાસના કરવી, અથવા સાહિત્ય જાણનારાઓની સેવામાં જોડાવું, એ બધી વિકલ્પ. હવે જ્યાં સુધી મોહમાં છીએ ત્યાં સુધી આવા વિકલ્પો આ જીવમાં હોય, જયારે મોહના વિકલ્પો શાંત થઈ જાય તો ત્યારે આ ગમે છે ને આ નથી ગમતું આવો દ્વિત્વ પણ હોતું નથી. તમે જયારે મોહના વિકલ્પો વગર સર જમવા બેસો તો તમને જે બનાવ્યું જે આપે એ તમે કઈ ભૂખ શાંત કરી દો, ભૂખ સમાવવી છે ને, સમજાય છે? એટલે અંદર સંકલ્પ નથી મને આ ગમે ના નથી ગમતું, એટલે પછી તમને વિકલ્પ નહીં આવે કે મને આ આપો ના ના આપો, બેઠું મગજમાં. એટલે બધું જે હોય એ પચાવી જાણે, સમજાય છે? કડવી વસ્તુ આવી હોય ને તોય પણ એ ખાઈ જાય. સાધુ સંતો જે વરાયું હોય બધું એમને હાર મિક્સ કરીને ખાઈ જાય, કેમ કે આ ગમે છે ના નથી ગમતું એવા સંકલ્પ વિકલ્પોને એમને જીત્યા છે. સામાન્ય જો બી ઉત્તમ આત્માની હું વાત કરું છું, યાદ રહેશે? કોઈ વસ્તુ નો નિર્ણય કર્યો એ સંકલ્પ, હા, અને નિર્ણયને સિદ્ધ કરવાના જે રસ્તા વિકલ્પ. આપણી લીછાઓ દર્શા નથી આવતું કે આપણે ભૂખ સમાવવી છે, બોલો, એ સંકલ્પ. અને આખું ઝાડ પાડીને જાંબુઓ ખાઈએ, પેલો કે ઉપરના જાંબુ ખાઈએ, પેલો કે ડાળીના જાંબુ ખાઈએ, ત્રીજો કે ચોથો કે પડ્યા એને તો ખાઓ, આ બધા વિકલ્પ. સારો, હવે મૂળ વાત કહી. 241 શ્લોક. સ્વપ્રયોજન સંસિદ્ધિ સ્વાયત્તા બાસતે યદા વૈરતેષુ સંકલ્પ સમુત્થાનમ તદાહતમ. આમ જુઓ, આપણા પૈસા આપણા જ કબાટમાં આપણે મૂક્યા હોય અને એની ચાવી આપણી પાસે જ હોય, ભૂલી ગયા હોઈએ હોય આપણી પાસે, અને ભૂલ્યા પછી યાદ કરતા કરતા જયારે સ્મરણમાં આવે, ખાલી ચાવીએ મારી પાસે છે, મારા પૈસા મેં જ મૂક્યા છે, એટલે ચાવી આપણી પાસે, કબાટે આપણું, પૈસા આપણા અને આપણે જ મૂકેલા, પછી બાર ફાંફા મારીએ કે કબાટને ખોલીએ, બોલો, એ જ કબાટે ખોલીએ ને, એમ જ હા બોલો, ચાવી આપણા ખીચામાં જ છે, ઉલટો બીજો ના દેખે એમ ખોલીએ, એમ બોલો, વરખે લૂંટી જાય. તો આત્માના ગુણો આત્મામાં જ છે, બોલો, અંદર જ છે, અંદરથી જ આપણે મેળવવાના છે, મારે બાર ફાંફા શા માટે મારવા, આવવામાં સમજાવે. જો હા, આપણું પરમાત્મા પણ આપણા પાસે જ છે, આપણા માંથી જ ખોલવાનું છે, આપણા માંથી જ મેળવવાનું છે. માત્ર આપણામાંથી ઉઘાડવા માટે આલંબન રૂપે આપણે ભગવાનને સામે રાખ્યા છે, તે મોહમાં ડૂબેલા છીએ એટલે રાખ્યા છે. ત્યારે મોહને જીતી અને થોડા વૈરાગી બનીએ ને, પછી ભગવાનને છોડી અને આત્માલંબી થવાનું. ઊંચી દશામાં જીવ આવે ત્યારે એકલ વિહારી થાય છે ને, બોલો, એકલ વિહારી પ્રતિમા સ્વીકારે છે. જ્યાં સુધી આપણે નથી એવા થયા ત્યાં સુધી આપણે એનું આલંબન રાખવાનું. આપણે બાળકો એ 5 વર્ષના કશું આવડતું નથી ત્યાં સુધી સ્કૂલનો શિક્ષકનો આશય રાખવાનો, 12 ધોરણ ભણીએ, 2-5 વર્ષ કોલેજના કરીએ અને પ્રોફેસર બનીએ, અને પછી ભણાવવાનું આવે કઈ નવું નવું તો પછી કોલેજમાં ભણવા જઈએ કે સ્વયં ઘેર વાંચીએ, તે કેવું સ્વાવલંબી થઈ ગયા કે નહીં? તો એમ આપણે જ્યાં સુધી આવા સ્વાવલંબી થઈ એવા ન બનીએ ત્યાં સુધી ભગવાનની સેવા પૂજા આશ્રય કરવાનો એ આલંબન છે. પણ જયારે આટલા ગુણો ઉઘાડ્યા હોય ત્યારે જીવ બોલો ભગવાનની પ્રતિમાથી પણ દૂર રહે એટલે સ્વાવલંબી. એના પ્રત્યે તિરસ્કાર થાય એમ નથી કેતો, હું દોર નહીં કરતો. હા, એનાથી જ ઊંચા આવ્યા. પણ હવે એના આલંબની જીવને એટલે એકલ વિહારીની પ્રતિમા અને જીન કલ્પ સ્વીકારે આવી દશા આવે. એ દશાની ઊંચી વાત છે. હા, પણ ઊંચી દશામાં જવાનું લક્ષ્ય રાખવાનું નહીં કે પ્રાથમિક દશામાં જ રહેવાનું, કે પહેલી ચોપડી ભણતા હોઈએ ને તો એ 12માં જવાની ઈચ્છા રાખો છો, બોલો, અને 10માં 11માં આવો તો કોલેજમાં જવાની ઈચ્છા રાખો છો, અને અહીંયા કને પહેલામાં જ રહેવાનું. જો હું કોઈના ઉપર છાપ ના મારું, આજે મેં પરિસ્થિતિ સમજાવી કે ભાઈ મારે કે તમારે બધાએ પોતાના ગુણો મેળવવાના છે, પોતાના એને ઉઘાડવાના છે. ગુણો અંદર છે અને ગુણો ઉઘાડવા માટે જેણે ગુણો ઉઘાડ્યા છે એવાનું સામે આલંબન રાખવાનું. પણ એના ગુણો આપણામાં આવવાના નથી એટલે પૂજા સેવા એમની કરવાની, પણ એના આલંબને આપણા ગુણોને આપણે ઉઘાડ કરવાનો. જેમ જેમ આપણા ગુણોનો ઉઘાડ થતો જાય તેમ તેમ આલંબને ગૌણ કરવાનો. એટલે ગુણો ઉઘડે તો જ ને, ગુણો ક્યારે ઉઘડે? મોહ ને વૈરાગ્ય, મોહ જાય ને વૈરાગ્ય આવે તો. એટલે આપણે ભગવાનની પૂજા સેવા કરીએ, સાધુ નથી કરતા. એટલે સાધુ માત્ર બાહ્ય આલંબન લે, અને સાધુમાંથી પણ આ કાળ એવો નથી, પણ ધારો કે જીનકલ્પી સાધુઓ હોય, બોલો, તો એ દર્શન વંદનનો વ્યવહાર એ પણ ના કરે. એટલે જેમ જીવની દશા ઊંચી ઉઘડતી જાય તો એમ આલંબન ઓછા થતા જાય. સંસારમાં આવું, બોલો, પહેલી ચોપડી ભણતા હોઈએ બોલો ત્યારે સલેટ પેન રાખીએ, બોલો, બીજી ચોપડી ભણીએ નોટ પેન રાખીએ, સલીપ પેન ના રાખીએ, પણ ઉચકી જાય. ચોથી પાંચમી ચોપડીમાં આવીએ ત્યારે જૂના જમાનામાં ભાઈ નોટ પેન છૂટી જાય, બધું મોડે, પેલો કે હાથ પચાસ કેટલા 35 આમ ચરદ આવે ને, અહીં તો અહીંયા ચપકાવવું પડે પેલા કોમ્પ્યુટરમાં. એવું આલંબન જ રાખવું પડે, ઊંચી દશામાં આલંબન છૂટતા જાય. નહીં એમ જાણું હતું જ આવું, મોડે મોડે ગણતરી ગણાવતા ને, બોલો, રોજ મોડે બધું ગણવાનું, એવી દશા જીવની હતી. હું સમજે એ પણ મેં જવાબ આપ્યો. ચાલો પછી વાત આવે, આપણે આ વાત પૂરી કરીએ અત્યારે. અત્યારે કે આ પ્રમાણે આત્મામાં સ્વ પ્રયોજન સમસિદ્ધિ, પોતાના પ્રયોજનની સિદ્ધિ, સ્વાયતા, પોતાને જ આધીન વાસ્તે દેખાય છે. આત્માને સમજાય છે કે મારું કેવું જ્ઞાન મારે જ મેળવવાનું છે, મારામાંથી જ મેળવવાનું છે, મારી બધી સંપત્તિ બધો મારામાં જ છે, મારા પૈસા મારા કબાટમાં જ છે, ચાવી મારી પાસે જ છે, મારે જ ખોલવાનું છે, મારે જ પૈસા કાઢવાના છે. આમ જીવને તત્વ સમજાય છે. બહિર અર્થે શું સંકલ્પ સમુત્થાન. હવે જયારે આવું દેખાય ત્યારે બહારના વિષયમાં બધો મનની કલ્પના એ હણાતી જાય, રકમ હણાતી જાય, અને જીવ બાહ્ય ભાવમાંથી બધો નીકળતો જાય અને આત્માનું કલ્યાણ કરતો જાય. આ પ્રમાણે 241 શ્લોક સુધી આપણે આવ્યા છીએ, બાકીનું હવે પછી. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ.